એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રે એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે 19મી સદીના બ્રિટનના એક એવા વિચારક વિશે વાત કરવાના છીએ જેમણે એમ કહી શકાય કે સ્વતંત્રતા અને સમાજ વચ્ચેના સંબંધને નવી રીતે જોવાની કોશિશ કરી.
હા, જ્હોન સ્ટુઅર્ટ મિલ. ઉદારવાદના ઇતિહાસમાં એમનું નામ ખૂબ જ આદરથી લેવાય છે.
બિલકુલ. ફિલોસોફ, અર્થશાસ્ત્રી, રાજકીય સિદ્ધાંતકાર, ઘણું બધું હતા એ.
અને એમનું મુખ્ય યોગદાન એ રહ્યું કે વ્યક્તિની સ્વતંત્રતા કેટલી મહત્વની છે, પણ સાથે સાથે સમાજ પ્રત્યેની જવાબદારીનું શું, આ બે વચ્ચેનું સંતુલન શોધવાનો એમણે પ્રયાસ કર્યો.
તો આજે આપણે એમના જીવન, એમના જે મુખ્ય વિચારો છે, ખાસ કરીને સ્વતંત્રતા અને ઉપયોગિતા વિશેના,
અને હા, આજના સમયમાં એ કેટલા ઉપયોગી છે એની ઊંડાણપૂર્વક વાત કરીશું.
શરૂઆત કરીએ એ સમયથી. 19મી સદીનું બ્રિટન કેવો માહોલ હતો એ?
ખૂબ જ ઉથલપાથલનો સમય હતો. એક બાજુ ઔદ્યોગિક ક્રાંતિ ચાલી રહી હતી, નવી ફેક્ટરીઓ, નવી ટેકનોલોજી,
સંપત્તિ વધી રહી હતી.
હા, પણ સાથે સાથે શહેરોમાં ભયંકર ગરીબી હતી, અસમાનતા હતી, સામાજિક અશાંતિ પણ હતી. મતલબ બધું એક સાથે ચાલી રહ્યું હતું.
અને રાજકીય રીતે પણ મોટા ફેરફારો આવી રહ્યા હતા ને? સામ્રાજ્ય તો વિસ્તરી રહ્યું હતું, પણ દેશમાં?
હા, દેશમાં લોકશાહી સુધારાની માંગ હતી. કામદારો પોતાના હક માંગી રહ્યા હતા. સરકારની ભૂમિકા શું હોવી જોઈએ એના પર ગરમાગરમ ચર્ચાઓ થતી હતી.
જેમ કે સુધારા અધિનિયમો આવ્યા, ગુલામી નાબૂદ થઈ.
બરાબર. અને આ બધાની વચ્ચે બૌદ્ધિક સ્તરે પણ સંઘર્ષ હતો. એક તરફ જ્ઞાન પ્રકાશ યુગનો તર્કવાદ હતો, વ્યક્તિના અધિકારો પર ભાર હતો.
અને બીજી તરફ?
બીજી તરફ રોમાન્ટિકવાદ હતો, જે ભાવના, પરંપરા, કળા પર વધુ ભાર મૂકતો હતો. અને હા, ઉપયોગિતાવાદ, જેરેમી બેન્થેમ અને જેમ્સ મિલ, જ્હોન સ્ટુઅર્ટ મિલના પિતા, નો સિદ્ધાંત એ પ્રભાવી હતો, પણ એની પણ ટીકાઓ થતી હતી.
એટલે મિલના ઘડતરમાં આ બધા પરિબળોનો ફાળો રહ્યો. એમના પિતા અને બેન્થેમનો પ્રભાવ તો હતો જ.
ચોક્કસ. પણ એ સાથે સાથે એ સમયના બીજા મોટા વિચારકો જેમ કે ટોકવેલ, કોમ્ટ, માર્ક્સ, ડાર્વિન, એમની સાથે પણ એમનો વૈચારિક સંપર્ક રહેતો. એમના વિચારો એમને પ્રભાવિત કરતા.
આ બધી પૃષ્ઠભૂમિમાં એમનું શિક્ષણ થયું, જે પોતે જ એકદમ અસામાન્ય હતું.
હા, એક પ્રયોગ જ હતો જાણે. એમના પિતા જેમ્સ મિલનું સપનું હતું કે જ્હોન એક પરફેક્ટ ઉપયોગિતાવાદી બને.
એટલે શિક્ષણ પણ એવું જ કડક. 3 વર્ષની ઉંમરે ગ્રીક શીખવાનું શરૂ, 8 વર્ષે લેટિન,
અને કિશોરાવસ્થા સુધીમાં તો ઇતિહાસ, ફિલોસોફી, અર્થશાસ્ત્ર બધું જ ભણી લીધું. જબરદસ્ત બૌદ્ધિક તાલીમ હતી.
પણ આનું પરિણામ શું આવ્યું?
પરિણામ એ આવ્યું કે બૌદ્ધિક રીતે તો એ ખૂબ તેજસ્વી બન્યા, પણ એમનું બાળપણ ખોવાઈ ગયું. મિત્રો નહીં, રમવાનું નહીં, ભાવનાત્મક વિકાસ જાણે રૂંધાઈ ગયો.
અને પછી 20 વર્ષની ઉંમરે એ તૂટી પડ્યા, જેને મેન્ટલ ક્રાઇસિસ કહેવાય છે.
હા, એમને એકદમ હતાશા ઘેરી વળી. એમને એવો વિચાર આવ્યો કે માની લો કે સમાજના બધા જ સુધારા થઈ જાય, દુનિયા એકદમ ઉપયોગિતાવાદી સિદ્ધાંતો પર ચાલવા માંડે, તો પણ શું મને પોતાને ખુશી મળશે?
અને જવાબ હતો ના. આ એમના માટે બહુ મોટો આઘાત હતો.
બિલકુલ. અહીંથી એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. એમને સમજાયું કે માત્ર તર્કથી જીવન ન ચાલે, ભાવનાઓ, કળા, સૌંદર્ય આ બધું પણ માણસ માટે એટલું જ જરૂરી છે.
કહેવાય છે કે વર્ડ્સવર્થની કવિતાએ એમને આમાંથી બહાર આવવામાં મદદ કરી.
હા, એમના ભાવનાત્મક જગતને જાણે ફરી જાગૃત કર્યું. અને આ અનુભવ પછી એમણે ઉપયોગિતાવાદને પણ વધુ માનવીય દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું.
અને પછી 1830માં એમના જીવનમાં હેરિયટ ટેલર આવ્યા.
આ મુલાકાત એમના માટે ખૂબ જ મહત્વની સાબિત થઈ. હેરિયટ પોતે ખૂબ જ બુદ્ધિશાળી અને સ્વતંત્ર વિચારોવાળા હતા.
તેઓ માત્ર પ્રેમી જ ન હતા, પણ મિલના સૌથી નજીકના બૌદ્ધિક સાથી બન્યા.
21 વર્ષ સુધી એમની મિત્રતા અને બૌદ્ધિક ભાગીદારી રહી. અને પછી હેરિયટના પતિના અવસાન પછી એમણે લગ્ન કર્યા.
મિલ પોતે પણ સ્વીકારતા કે એમના ઘણા લખાણો પર, ખાસ કરીને ઓન લિબર્ટી અને સ્ત્રીઓના અધિકાર વિશેના પુસ્તક પર, હેરિયટનો ઘણો પ્રભાવ હતો.
અને રિટાયરમેન્ટ પછી સંસદ સભ્ય પણ બન્યા.
અને ત્યાં પણ એમણે મહિલા મતાધિકાર જેવા મુદ્દા ઉઠાવ્યા.
બરાબર. તો આ હતી એમની પૃષ્ઠભૂમિ. હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. એમનું ફિલોસોફિકલ યોગદાન શું ગણાય?
મને લાગે છે કે સૌથી પહેલા તો હાની સિદ્ધાંતની વાત કરવી જોઈએ. હાર્મ પ્રિન્સિપલ.
ચોક્કસ. ઓન લિબર્ટી પુસ્તકમાં એમણે આ સિદ્ધાંત આપ્યો. એમણે પૂછ્યું કે રાજ્ય કે સમાજે વ્યક્તિની સ્વતંત્રતામાં ક્યારે દખલ કરવી જોઈએ?
અને એમનો જવાબ શું હતો?
એમનો જવાબ સ્પષ્ટ હતો. ફક્ત અને ફક્ત ત્યારે જ જ્યારે એ વ્યક્તિના કોઈ કાર્યથી બીજા કોઈને સીધું નુકસાન થતું હોય.
એટલે કે મને તમારું કામ પસંદ નથી, કે તમારા વિચારો મારાથી જુદા છે, એ કારણ પૂરતું નથી.
બિલકુલ નહીં. એમનું પેલું પ્રખ્યાત વાક્ય છે ને, પોતાના પર, પોતાના શરીર અને મન પર વ્યક્તિ સાર્વભૌમ છે, આ ઉદારવાદનો પાયાનો વિચાર બની ગયો.
ખરેખર ક્રાંતિકારી વિચાર. પણ એમણે ખાલી સ્વતંત્રતાની વાત નથી કરી, ઉપયોગિતાવાદમાં પણ સુધારો કર્યો.
હા, બેન્થમ શું માનતા હતા? કે બધા સુખો સરખા છે. પુષ્પેન રમવાનો આનંદ અને કવિતા વાંચવાનો આનંદ બંને એક જ સ્તરના છે.
પણ મિલ આ વાત સાથે સહમત નહોતા.
ના, એમણે કહ્યું કે સુખમાં માત્રા ક્વોન્ટિટી જ નહીં, ગુણવત્તા ક્વોલિટી પણ જોવી જોઈએ. એમણે ઉચ્ચ અને નિમ્ન સુખોનો ભેદ પાડ્યો.
એટલે કે બૌદ્ધિક, નૈતિક, કલાના આનંદ જેવા સુખો
એ શારીરિક સુખો કરતા,
હા, સ્વાભાવિક રીતે જ વધુ ચડિયાતા છે, વધુ મૂલ્યવાન છે. એમનું પેલું વાક્ય યાદ છે?
હા, પેલું અસંતુષ્ટ સોક્રેટિસ વાળો.
એક અસંતુષ્ટ માનવી હોવું એ સંતુષ્ટ ડુક્કર હોવા કરતાં વધુ સારું છે. એક અસંતુષ્ટ સોક્રેટિસ હોવું એ સંતુષ્ટ મૂર્ખ હોવા કરતાં વધુ સારું છે.
બરાબર. આ જ વાત, સુખની ગુણવત્તા મહત્વની છે. આ વિચાર એમણે યુટિલિટેરિયનિઝમ પુસ્તકમાં વિસ્તારથી સમજાવ્યો.
અને પછી એમનું નારીવાદી ચિંતન, ધ સબ્જેક્શન ઓફ વિમેન, એ સમયમાં આવા વિચારો
ખરેખર અકલ્પનીય. એમણે સાફ કહ્યું કે સ્ત્રીઓ પુરુષો કરતાં ઉતરતી છે એ માન્યતા ખોટી છે. એ કુદરતી નથી, પણ સમાજે બનાવેલી છે.
કારણ કે સ્ત્રીઓને શિક્ષણ અને તકોથી વંચિત રાખવામાં આવી છે.
બરાબર. અને પછી કહેવું કે એ લોકો સક્ષમ નથી. એમની દલીલ હતી કે જ્યાં સુધી સ્ત્રીઓને પુરુષો જેટલી જ સ્વતંત્રતા અને તકો ન મળે, ત્યાં સુધી આપણે કહી જ ન શકીએ કે એમની સાચી ક્ષમતા શું છે.
આ દલીલ આજે પણ કેટલી સાચી લાગે છે.
અને લોકશાહી વિશે પણ એમના વિચારો મહત્વના છે. એ લોકશાહીના હિમાયતી હતા, પણ એક ડર પણ હતો એમને.
કયો ડર?
બહુમતીના જુલુમનો ડર, ટેરેની ઓફ ધ મેજોરિટી, કે લોકશાહીમાં ક્યાંક એવું ન બને કે બહુમતી લોકો પોતાનાથી અલગ વિચારનારા કે અલગ રીતે જીવનારા લઘુમતી લોકોને દબાવી દે.
એટલે એમણે અલગ અલગ મંતવ્યો અને જીવન જીવવાની અલગ અલગ રીતો, જેને એમણે જીવનના પ્રયોગો કહ્યા, એના મહત્વ પર ભાર મૂક્યો.
હા, સમાજની પ્રગતિ માટે આ વિવિધતા જરૂરી છે એમ માનતા હતા.
આ બધા વિચારો એમના મુખ્ય પુસ્તકોમાં જોવા મળે છે. એ સિસ્ટમ ઓફ લોજિક, પ્રિન્સિપલ્સ ઓફ પોલિટિકલ ઇકોનોમી,
ઓન લિબર્ટી તો છે જ, યુટિલિટેરિયનિઝમ અને ધ સબ્જેક્શન ઓફ વિમેન, આ બધા ખૂબ જ પ્રભાવશાળી પુસ્તકો રહ્યા છે.
જો આપણે એમની સરખામણી એમના સમયના બીજા વિચારકો સાથે કરીએ તો, જેમ કે બેન્થમ,
તો બેન્થમના ઉપયોગિતાવાદને મિલે વધુ ઊંડાણ આપ્યું, વધુ માનવીય બનાવ્યું, એમાં ગુણવત્તાનો ખ્યાલ ઉમેર્યો.
અને માર્ક્સ સાથે સરખામણી?
માર્ક્સ ક્રાંતિમાં માનતા હતા, મૂડીવાદને ઉખાડી ફેંકવાની વાત કરતા હતા, જ્યારે મિલ સુધારામાં માનતા હતા. એ મૂડીવાદને વધુ ન્યાયી બનાવવા માંગતા હતા, ક્રમિક પરિવર્તન.
પહેલાના ઉદારવાદી જેમ કે જ્હોન લોક, એમણે રાજ્યની સત્તા મર્યાદિત કરવા પર ભાર મૂક્યો હતો. મિલે શું નવું ઉમેર્યું?
મિલે રાજ્ય ઉપરાંત સમાજના દબાણ, એટલે કે લોકમતના દબાણ સામે પણ વ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ જરૂરી છે એ વાત કરી, અને એ પણ કહ્યું કે સ્વતંત્રતા ભોગવવા માટે અમુક સાનુકૂળ પરિસ્થિતિઓ પણ જોઈએ, જેમ કે શિક્ષણ, જેને આપણે પોઝિટિવ લિબર્ટી કહી શકીએ.
આ બધા વિચારોનો વારસો આજે કેવો દેખાય છે?
ખૂબ જ જીવંત. ઉદારવાદ, નારીવાદ, લોકશાહી સિદ્ધાંત, વાણી સ્વાતંત્ર્ય, આ બધામાં મિલના વિચારો આજે પણ કેન્દ્રમાં છે.
હા, આજે પણ જ્યારે સેન્સરશિપ, સરકારી નિયંત્રણ, પ્રાઇવેસીની વાત થાય, ત્યારે ઓન લિબર્ટી યાદ આવે જ.
અને એમનો ઉપયોગિતાવાદનો વિચાર પણ નૈતિક ફિલોસોફીમાં મહત્વનો ગણાય છે. નારીવાદી ચળવળો માટે તો એમના વિચારો પાયારૂપ સાબિત થયા.
આજના સમયના જે પ્રશ્નો છે, જેમ કે ઓનલાઈન હેટ સ્પીચ, ફેક ન્યૂઝ, ડેટા પ્રાઇવસી, લઘુમતી અધિકારો.
હા, આ બધામાં ક્યાંક ને ક્યાંક મિલના વિચારો અને એમની ચિંતાઓનો પડઘો સંભળાય છે. એમના કેટલાક અવતરણો આ વાત સ્પષ્ટ કરે છે.
પેલું હાની સિદ્ધાંતવાળું ફરી યાદ કરીએ. કોઈ પણ સંસ્કારી સમુદાયના સભ્ય પર તેની ઈચ્છા વિરુદ્ધ શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો એકમાત્ર હેતુ અન્યને નુકસાન થતું અટકાવવાનો છે. કેટલું સચોટ!
અને પેલું ઉચ્ચ સુખવાળું, એક અસંતુષ્ટ માનવી હોવું એ સંતુષ્ટ ડુક્કર હોવા કરતાં વધુ સારું છે. આ યાદ અપાવે છે કે સુખ એટલે માત્ર ભૌતિક સંતોષ નથી.
પણ મને સૌથી વધુ ગમે છે વાણી સ્વાતંત્ર્યવાળું. જો એક વ્યક્તિ સિવાય સમગ્ર માનવજાત એક મતની હોય અને માત્ર એક જ વ્યક્તિ વિરોધી મત ધરાવતી હોય, તો તે એક વ્યક્તિને ચૂપ કરાવવામાં માનવજાત વધુ ન્યાયી ઠરશે નહીં.
બરાબર. અસંમતિનું કેટલું મહત્વ છે સત્યની શોધમાં એ આ દર્શાવે છે.
જો કે આટલા મહાન વિચારક હોવા છતાં એમના વિચારોની ટીકા પણ થઈ છે, ખરું ને?
ચોક્કસ, અને થવી પણ જોઈએ. કોઈ પણ વિચારક સંપૂર્ણ નથી હોતો. એમના વિચારોમાં પણ કેટલીક મર્યાદાઓ અને વિરોધાભાસ દેખાય છે.
જેમ કે પેલો હાની સિદ્ધાંત, સાંભળવામાં સારો લાગે પણ નુકસાન એટલે શું એની વ્યાખ્યા કરવી અઘરી છે.
હા, શારીરિક નુકસાન, માનસિક, આર્થિક, લાગણી દુભાવી, આ બધું સ્પષ્ટ નથી એટલે એને લાગુ કરવો મુશ્કેલ બને છે.
અને પેલો ઉચ્ચ અને નિમ્ન સુખનો ભેદ, એના પર ભદ્રવર્ગના અભિગમનો આરોપ લાગે છે.
બરાબર. કોણ નક્કી કરશે કે કયું સુખ ઉચ્ચ છે? શું એ વ્યક્તિગત પસંદગી ન હોવી જોઈએ?
પણ સૌથી મોટો વિરોધાભાસ તો સંસ્થાનવાદ વિશેના એમના વિચારોમાં દેખાય છે.
હા, એ ખરેખર આશ્ચર્યજનક છે. જે માણસ વ્યક્તિગત સ્વતંત્રતાનો આટલો મોટો હિમાયતી હોય, એ જ માને કે એના સિદ્ધાંતો અસભ્ય ગણાતા સમાજો પર, મતલબ કે બ્રિટનના સંસ્થાનો પર, લાગુ ન પડે.
આ દલીલનો ઉપયોગ તો સામ્રાજ્યવાદને યોગ્ય ઠેરવા માટે થયો.
બરાબર. અને બીજું, એમણે બધાને સમાન મતાધિકાર આપવાને બદલે શિક્ષિત લોકોને વધુ મત આપવાની વાત કરી હતી. વેઇટેડ વોટિંગ, એ પણ લોકશાહીની ભાવનાથી વિરુદ્ધ ગણાય.
એટલે એમના વિચારો જટિલ હતા, પણ એમના જીવનના કેટલાક રસપ્રદ પ્રસંગો પણ છે.
જેમ કે એમણે પોતાની પત્ની હેરિયટ ટેલરને પોતાના લખાણોમાં શ્રેય આપ્યો. એ જમાનામાં આવું બહુ ઓછું જોવા મળતું.
અને સંસદમાં મહિલા મતાધિકાર માટે પ્રયત્ન કર્યો. પુરુષને બદલે વ્યક્તિ શબ્દ મુકાવવા માટે સુધારો લાવ્યા હતા. નિષ્ફળ ગયો, પણ ઐતિહાસિક હતો.
અને પેલી વાત ખબર છે, 17 વર્ષની ઉંમરે એમને ધરપકડ થયેલી.
શા માટે?
ગરીબ વિસ્તારોમાં જન્મ નિયંત્રણની માહિતી આપતી પત્રિકાઓ વહેંચવા બદલ નાની ઉંમરથી જ સુધારાવાદી જુસ્સો હતો.
વાહ. તો આ બધી ચર્ચા પછી મિલ વિશે શું કહી શકાય? એક જટિલ વ્યક્તિત્વ.
હા, 19મી સદીના એક બૌદ્ધિક દિગ્ગજ જેમણે ઉદારવાદ અને ઉપયોગિતાવાદને વધુ માનવીય ચહેરો આપ્યો.
એમની પોતાની માનસિક કટોકટીએ એમને શીખવ્યું કે તર્કની સાથે ભાવનાઓ અને વ્યક્તિત્વ પણ એટલા જ મહત્વના છે.
એમનો વારસો માત્ર સિદ્ધાંતોનો નથી, પણ સતત વિચારતા રહેવાની, પ્રશ્નો પૂછવાની અને સમાજને વધુ સારો બનાવવાનો પ્રયાસ કરતા રહેવાની પ્રેરણા આપે છે.
રાજ્ય અને સમાજના દબાણ સામે વ્યક્તિનો બચાવ, વાણી સ્વાતંત્ર્ય, લિંગ સમાનતા, આ મુદ્દા આજે પણ એટલા જ મહત્વના છે.
ભલે એમના વિચારોમાં વિરોધાભાસ હોય, પણ એમની દિશા હંમેશા માનવ કલ્યાણ અને પ્રગતિ તરફ રહી.
અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આજે જ્યારે સોશિયલ મીડિયા, ઇકો ચેમ્બર્સ, કેન્સલ કલ્ચર આ બધું ચાલી રહ્યું છે, ત્યારે મિલનો એ આગ્રહ કે દરેક અવાજ, ભલે એ લઘુમતીનો હોય, ભલે એ અપ્રિય હોય, એને સાંભળવો જોઈએ, એનું રક્ષણ થવું જોઈએ, એ આપણે શું શીખવે છે?
શું આપણે આજે પણ પેલો અસંતુષ્ટ સોક્રેટિસ બનવાની હિંમત રાખી શકીએ છીએ?
આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.